నమోరియంతాణం నమో సిద్ధాణం నమో ఆయర్యాణం నమో వజ్జాయాణం నమో లోయే సవ్వసాహుణం ఏషో పంచ నముకారో సవ్వ పాపప్రణాశనో మంగళాణం చ సవ్వేతి పరమం హవై మంగళం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభో మంగళం స్థూలిభద్రాజ జైనో ధర్మోస్తు మంగళం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః అజ్ఞానం తిమిరాంధానం జ్ఞానాంజన శలాకయా నేత్రమున్మీలితం యేన తస్మై శ్రీ గురవే
జైన్ శాసనంను జీవ విజ్ఞాన్ జీవ సృష్టి జైన్ ధర్మ ప్రమాణే జీవోనું શું ક્લાસિફિકેશન છે કયા ટાઈપ્સના જીવો છે એટલે કે જૈન બાયોલોજી ઇટ્સ અ કમ્પ્લીટ સેટ એવો સુંદર ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે એટલો ડિટેલની અંદર કરવામાં આવ્યું છે કે એની જો સ્ટડીમાં ઊંડા ઉતરીએ તો આપણને એમ દેખાય કે ભગવાનની નજરની સામે રહેલા જેટલા પણ જીવો છે એ બધાનું એમાં ક્લાસિફિકેશન આવી ગયું છે. આમ કોઈ પર્સનલાઇઝ એક એક જીવની સ્ટડી કરીને એનું ક્લાસિફિકેશન નથી કર્યું, પણ એઝ પર સેન્સિસ ઇન્દ્રિયો, એના પછી ગતિઓ અને એના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ અને ફીચર્સથી લઈને દરેકે દરેક જીવને આ બાયોલોજીની અંદર સમાવી લેવામાં આવ્યું છે. એટલે ભગવાનની દ્રષ્ટિ તો એકદમ વિશાળ છે, સૂક્ષ્મ પણ જીવોને જોઈ શકે છે, આપણે સૂક્ષ્મ જીવોને નથી જોઈ શકતા. એટલે ભગવાને સૂક્ષ્મ જીવોનું પણ ક્લાસિફિકેશન એમાં કરી લીધું છે. એટલે દરેકે દરેક પ્રકારના જીવો, અને એ ક્લાસિફિકેશન ભગવાનમાંથી ઉતર્યું, ગણતર ભગવંતોએ એને સાચવ્યું, અને એના પછી પૂર્વના મહાપુરુષો જે છે, જે આચાર્ય ભગવંતો પૂર્વના થયા, એમણે સિમ્પ્લિફાઈડ કરી અને આપણને સમજવા માટે નાનકડો એક જીવ વિચાર નામનો ગ્રંથ બનાવ્યો. આમ તો ઘણા મોટા મોટા શાસ્ત્રો પણ છે, જીવાભિગમ સૂત્ર છે, એની અંદર હજી ડિટેલ્ડમાં એનાલિસિસ છે, પણ શોર્ટમાં આપણને જૈન બાયોલોજી સમજવી હોય તો જીવ વિચાર નામનું 51 ગાથાનું એક પ્રકરણ છે. એની અંદર બ્રીફલી બધા જ કેરેક્ટરિસ્ટિક્સ ક્લાસિફિકેશન સાથે બધું કરી નાખ્યું છે. તો અત્યારે હવે 1.5 કલાકની અંદર આપણે જોઈશું, લગભગ પૂરો ક્લાસિફિકેશન તમને બતાવવાની કોશિશ કરીશ. એની અંદર સૌ પ્રથમ આપણને બતાવે છે કે જે પણ લિવિંગ જીવ છે એના બે પ્રકાર છે. એક તો કર્મથી એ સહિત છે, અને કાંતો કર્મથી રહિત છે. જીવ છે બ્રીફલી ટુ ટાઈમ્સ, કર્મથી જે સહિત છે, જેને કર્મ ચોંટેલા છે એ સંસારની અંદર છે, અને જેના બધા જ કર્મો ખપી ગયા છે એ મોક્ષની અંદર છે, એટલે એ ભગવાન અવસ્થાની અંદર છે. તો એક છે મુક્ત જીવ અને એક છે સંસારી જીવ. મુક્ત જીવનો એની અંદર ફર્ધર ક્લાસિફિકેશન નથી. એક વખત જીવ મુક્ત થાય એટલે એને કોઈ શરીર ન હોય કે કોઈ પ્રાણ ન હોય, કોઈ ઇન્દ્રિય ન હોય, એટલે બધા જ પૂર્ણ જીવ સ્વરૂપે ત્યાં બિરાજમાન. એટલે એમનું ફર્ધર ક્લાસિફિકેશન કઈ થઈ જ નહીં. મોક્ષ જતી વખતે જે એમના ટાઈપ્સ હોય એના અનુસારે 15 પ્રકારના સિદ્ધ કહેવામાં આવે છે, પણ આનું ક્લાસિફિકેશન ની કઈ જરૂરત પણ હોતી નથી. આ લોકો સિદ્ધ અવસ્થાની અંદર પાછા ક્યારે પણ મનુષ્ય લોકની અંદર આવવાના નથી. એટલે આ એક મુક્ત જીવ છે. આ મેઇન ક્લાસિફિકેશન સાઈડમાં રહી જાય. આપણને સ્ટડી કરવી છે સંસારી જીવોની. આ સંસારમાં ભગવાને કેટલા ટાઈપના અને કેવા કેવા જીવો જોયા, તો એ ભગવાન કહે છે સંસારી જીવ નું ફર્ધર ક્લાસિફિકેશન છે બે. એક છે ત્રસ જીવ અને બીજા છે સ્થાવર જીવ. ત્રસ એટલે જે જીવો સુખ દુઃખના હિસાબે હલન ચલન કરી શકે એ ત્રસ જીવ કહેવાય. જે જીવ હલન ચલન ન કરી શકે એને સ્થાવર કહેવાય. કીડી છે, કીડીને તમે હેરાન કરો તો એ અહીંયાથી ત્યાં જઈ શકે, એને ખાવા માટે એ અહીંયા ત્યાં બચકી શકે. પણ વૃક્ષ છે, વૃક્ષને તમે ગમે એટલું મારો તે પોતાની જગ્યા એ બદલી શકતો નથી. પાણી છે, પાણીના જીવો જે પણ છે એ એટલા જ જગ્યાની અંદર હોય છે, એ અહીંયાથી ત્યાં એમને તમે ગરમ કરો તો પાણી ભાગી જતો નથી. કૂતરાને તમે મારો તો કૂતરો દૂર થઈ જાય, પણ પાણીને આપણે ઉકાળીએ, પાણીના જીવોને જો ગરમ કરીએ, ગેસ ઉપર મૂકીએ, તો પાણીના જીવો અહીંયાથી ત્યાં ભાગી શકતા નથી. એટલે એ સ્થાવર કેટેગરીમાં છે, અને જે હલન ચલન કરી શકે છે એ ત્રસ કેટેગરી કહેવાય. તથા સ્થાવરાય સંસારી. એના પછી સ્થાવર જીવના બતાવ્યા. સ્થાવરના આ પાંચ પ્રકાર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. આ પાંચે પ્રકારના જીવો સ્થિર છે. તે પોતાની મરજી મુજબ હલનચલન કરી શકતા નથી. પાણીને આપણે અહીંયાથી ત્યાં લઈ જઈએ એ વાત અલગ છે, પણ પાણીના જીવો પોતાની મરજી પ્રમાણે હલનચલન કરી શકતા નથી. તો આ સ્થાવર કેટેગરીની અંદર સ્થિર કેટેગરીની અંદર આવી જાય. પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાવકાય અને વનસ્પતિ કાય. પૃથ્વી જલજલણ વાવું. પૃથ્વીના અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ. પૃથ્વીની અંદર પણ ઘણા અલગ અલગ ક્લાસિફિકેશન આવે. એ તો પછી આપણે જેટલા અલગ અલગ ટાઈપ પૃથ્વીના જોઈએ એ બધા પૃથ્વી કાયની અંદર. હવે લખવાનું જે ચોક હોય એ પણ પૃથ્વી કાયનો બનેલો હોય. પછી આપણે જે સોનો દાગીનો વગેરે પહેરીએ એ પણ બધું પૃથ્વી કાય છે, જમીનમાંથી નીકળે છે. હીરા વગેરે જે પણ છે એ પણ પૃથ્વીમાંથી નીકળે, એ પણ પૃથ્વી કાય છે. એના પછી ક્યાંક માટી સફેદ હોય, ક્યાંક લાલ હોય, ક્યાંક કાળી હોય, એટલે વિવિધ માટીના પ્રકારો છે, એ પણ બધું પૃથ્વી કાયની અંદર. એના પછી સોલ્ટ જે આપણે કહીએ, નમક, એ પણ પૃથ્વી કાયનો એક પ્રકાર છે. આવી રીતે પૃથ્વી કાયની અંદર બીજા ક્લાસિફિકેશન એના એક્ઝામ્પલ ઘણા આવશે. એવી રીતે અપકાય. અપકાય એટલે પાણી. તો પાણીની અંદર પણ વિવિધ પ્રકારો છે. નદીઓનું પાણી, સમુદ્રનું પાણી, ખારો પાણી, મીઠો પાણી, પાણીના પણ અલગ અલગ. તમે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ જોશો તો એની અંદર છે ને એક એક એ લોકો ડિસ્કવરીઓ બતાવે, તો ક્યાંક ક્યાંક પાણીના સ્વાદો અલગ અલગ કલર, અલગ અલગ ટાઈપના સ્વાદો હોય છે, કે પાણીના કલરો અલગ અલગ ટાઈપના હોય છે. કોઈ નદીઓની અંદર, કોઈ સમુદ્રોની અંદર, તો એ બધા પાણીના વિવિધ પ્રકાર કહેવાય. એના પછી આવે છે તેવું. તેવું એટલે અગ્નિકાયના જીવો. અગ્નિકાયની અંદર ભડકે બળતું અગ્નિ, અગ્નિના જે અંગારા કહેવાય એ અંગારા, પછી તણખલા, પછી માટીથી બાળીએ એ બધા અલગ અલગ પ્રકાર છે. ભડકે જે બળતું હોય એની ફ્લેમ્સ હોય, અંગારામાં ફ્લેમ્સ ન હોય પણ અંદર અગ્નિકાયના જીવો રહેલા હોય છે. તણખલાની અંદર એ તણખલા ઉડે. તણખલા જે છે એ આપણે કાંઈ પણ મેટલની કટિંગ વગેરે થતી હોય ત્યારે એ તણખલા ઉડતા દેખાય, તો એ પણ અગ્નિકાયનો એક પ્રકાર છે. આવી રીતે અગ્નિકાયના પણ વિવિધ પ્રકારો છે. વાયુકાયની અંદર પણ વાયુના અલગ અલગ પ્રકાર છે. ઉદ્રામક વાયુ, ઉત્કાલિક વાયુ. ઉદ્રામક એટલે નીચેથી ઉપર ઉઠે એ ઉદ્રામક, ઉપરથી નીચે આવે એ ઉત્કાલિક. એટલે ક્યારે છે ને હવા ક્યારેક એવી ફોર્સમાં આવે કે નીચેથી ઉપર ઉઠે ગોલ ગોલ, અને ક્યારેક ઉપરથી નીચે આવીને વંટોળ થતો હોય, કે પછી શાંત મંદ મંદ વાયુ હોય, ક્યારેક એકદમ તોફાનનું સ્વરૂપ ધારણ કરે. પછી આપણા મોઢાની અંદર જે વાયુ છે એ ગરમ ટાઈપનો વાયુ છે. એટલે આ બધા વાયુના અલગ અલગ પ્રકારો છે. એના પછી વનસ્પતિની અંદર પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ. પ્રત્યેક વનસ્પતિની અંદર એક શરીરમાં એક જ જીવ. સાધારણ વનસ્પતિની અંદર એક શરીરમાં અનંતા જીવ. કંદમૂળ વગેરે જે પણ છે એ સાધારણ વનસ્પતિની અંદર આવી જાય. પ્રત્યેક અન્ય આપણે ધ્યાન વાપરીએ તો એ બધું પ્રત્યેકની અંદર આવી જાય. એટલે એક શરીરની અંદર એક જીવ હોય. આમ એક ઝાડ દેખાય ને તો એક ઝાડમાં એક જીવ નથી હોતું. એક ઝાડની અંદર ફલ, ફૂલ, છલી, કઠ્ઠા, મૂલક, પતાણી, બિયાણી, એટલે એક ફળમાં એક જીવ, ફૂલમાં એક જીવ, છાલમાં એક જીવ, કાષ્ઠમાં એક જીવ, મૂળમાં એક જીવ, પાનમાં એક જીવ અને બીજમાં એક જીવ. જેટલા પણ ઝાડની ઉપર ફળ છે બધાનો એક જીવ સ્પેશિયલ, એક એક ફળનો એક એક જીવ. પછી એ ફળની અંદર બીજ હોય તો એ બીજના અલગ જીવ આવે. એવી રીતે જેટલા ફૂલ હોય ફૂલના અલગ જીવો, કાસ છાલ હોય આખા વૃક્ષની જે છાલ છે એની અંદર એક જીવ, વૃક્ષનો જે લાકડો છે એ લાકડાનો એક જીવ, વૃક્ષના જે મૂળ છે એ મૂળિયાનો અલગ જીવ, જેટલા પણ પાનો છે એ દરેક પાનનો એક એક જીવ, અને જેટલા પણ બીજ રહેલા છે એ બધા જ બીજોનું એક જીવ અલગ અલગ. એટલે આપણે શું છે બહુ બીજ વાપરવાની ના પાડવામાં આવી છે, ખબર છે? બહુ બીજ એટલે એક ફ્રૂટ હોય, એક વસ્તુ હોય એની અંદર ઘણા બધા બીજ, એટલે જેટલા બીજ વધારે એટલા જીવો વધારે. એટલે એ બહુ બીજ કહેવાય. બહુ બીજ માટે શું છે કે આમ દાડમ છે, દાડમ એ બહુ બીજમાં નથી, કારણ કે બહુ બીજ માટેનું એ નિયમ છે કે બે બીજ એક સાથે જો ચોંટેલા હોય તો એ બહુ બીજ કહેવાય. એક સાથે ચોંટેલા હોય, વચમાં ફળ આવી જાય, વચમાં લેયર આવી જાય તો એ બહુ બીજની અંદર ના ગણાય. ટમાટો છે તો ટમાટાની અંદર બીજ ઘણા છે પણ વચમાં લેયર આવી જાય છે બધા, એટલે ટમાટો બહુ બીજની અંદર ના આવે. અંજીર છે, અંજીરના બીજો બધા એકબીજાને ચોંટેલા છે. બેંગનના જીવો એકબીજાને ચોંટેલા છે. એપલની અંદર પણ ઘણા બીજો છે પણ વચમાં ફળ છે, અલગ અલગ રહેલા છે, એટલે એ બહુ બીજની અંદર ના ગણાય. તો આ છે આ પ્રત્યેક વનસ્પતિ. એક શરીરમાં એક જીવ. એટલે આમ ઝાડની અંદર આટલા બધા અલગ અલગ જીવ છે પણ બધાનું પોતપોતાનું શરીર છે. હા, રીંગણા પણ બહુ બીજની અંદર આવી નહી. પેરુ બહુ બીજની અંદર નથી આવતું. પેરુના બીજની વચ્ચે થર આવે છે પણ પેરુ એ છે ને તુચ્છ ફળ છે, એટલે એ ખાવાની મનાય છે. કારણ કે તુચ્છ ફળ, તુચ્છ ફળ એટલે જે ફળની અંદર ખાવાનું ઓછું અને ફેંકવાનું વધારે હોય એ તુચ્છ ફળ કહેવાય. અથવા તો જેના પેરું છે ને, પેરું ની અંદર ખાવાનું ઓછું ને ફેંકવાનું વધારે એવું નથી, પણ પેરું ના જે બીજ છે એ એવા છે કે ગમે એટલું તમે ટ્રાય કરો પણ તમારા શરીરથી એ ડાયજેસ્ટ ના થઈ શકે. પેરું ના બીજ ને ભઠ્ઠીમાં પણ નાખવામાં આવે ને તો પણ એ બળે નહીં. એટલે એના બીજ એવા સ્ટ્રોંગ હોય એટલે તમારા શરીરને હાનિકારક છે. અને બોર વગેરે જે પણ વસ્તુઓ છે, બોર ની અંદર શું છે, ખાલી ખાવાનું થોડુંક ઘણું થોડુંક જ હોય અને ફેંકવાનું વધારે હોય, એટલે એ તુચ્છ ફળ કહેવાય. હા, તુચ્છ ફળ ના, હા હા, સીતાફળ બી તુચ્છ ફળ ની અંદર, એટલે એનું લેયર ઘણું ઓછું હોય. આમ એપલ શું છે, એપલ આખો લેયર આટલો મોટો છે, ફેંકવાનું બીજ વગેરે બહુ થોડુંક જ છે. આ તુચ્છ ફળ ની અંદર ખાવાનું થોડુંક જ હોય અને ફેંકવાનું વધારે હોય, એટલે તુચ્છ ફળ ની કેટેગરીમાં આવી જાય. બહુ બીજ ની કેટેગરી માટે આ નિયમ છે કે બે બીજો એક સાથે જોઈન્ટ હોય તો એને બહુ બીજ કહેવાય. એટલે ઘણા બધા બીજો એક સાથે જોઈન્ટ થયેલા હોય, વચમાં લેયર આવી જાય તો એ બહુ બીજ ની કેટેગરી ન ગણાય. તો આ પ્રત્યેક વનસ્પતિ છે, જેટલા પણ જીવો ઝાડો વગેરે જે પણ દેખાય છે ને એ બધા પ્રત્યેક વનસ્પતિની કેટેગરીના. અને સાધારણ વનસ્પતિની અંદર સૂક્ષ્મ અને બાદર અલગ અલગ પ્રકારો આવે છે. તો સાધારણ વનસ્પતિ ગાયના જે જીવો છે એ આપણી આંખોથી જોઈ શકાતા નથી, એટલે એ પરમાત્માએ જોયા છે અને એમની વાણી પ્રમાણે જે પણ સાધારણ વનસ્પતિ છે એની અંદર એક શરીરની અંદર ખીચોખીચ જીવો રહેલા છે, અનંતા જીવો, અને એમનું જરણ જન્મ મરણ કન્ટિન્યુ સતત પછી ચાલુ જ છે. એટલે આમ છે ને, આપણું એક હોલ હોય, હોલની અંદર સમજો આજે 5 જણા આવ્યા તો કોઈ આપણને પૂછે કેટલા જણા હતા, થોડા જણા. પછી કાલે 10 કે 15 જણા આવે અને કોઈ પૂછે તો આપણે શું કહીએ, આજે બહુ હતા. અને પછી 100 જણા આવે તો આપણે શું કહીએ, આજે બહુ હતા, બહુ અને બહુ. એટલે એક અપેક્ષા એ 5 ની સામે 10-15 પણ બહુ કહેવાય અને 100-200 પણ બહુ કહેવાય. પણ જેટલા વધારે જીવો એટલા એમને કંજસ્ટ થઈને રહેવું પડે, એટલે એમને કિલામણા વધારે હોય. નિગોદના જીવો જે પણ છે, નિગોદની અંદર, નિગોદ એટલે આ બટેટા વગેરે જે છે એ બાદર નિગોદ કહેવાય, જોઈ શકાય એવી નિગોદ. અને સૂક્ષ્મ નિગોદ જે આપણે લીલ ફૂગ વગેરે કહીએ છીએ ને, જે ગ્રીન કલરનો થર જામી જાય વરસાદમાં, વરસાદની સિઝનમાં, એના પછી ખાવાની વસ્તુઓ ઉપર ફૂગ વળી જાય, તો એ બધો નિગોદ છે. એના પણ એક એક પાર્ટની અંદર અસંખ્ય જીવો, અનંત જીવો રહેલા છે, એટલે એ નિગોદનો પણ ત્યાગ કરવાયો છે. એટલે ભગવાને શું બતાવ્યું, જ્યાં ઓછા જીવોની હિંસાથી તમારું કામ ચાલતું હોય તો પછી વધારે જીવોની હત્યા કરવી નહીં. ખાવું પડે છે એટલે પેટ તો ભરવાનું જ છે, ઓછા જીવોથી કામ પડતું હોય તો પછી વધારે જીવોને કેમ મારવા. પણ અહીંયા તમને ખબર નહીં એક પ્રશ્ન આવ્યો કે નહીં, પણ મને પહેલા આવ્યો હતો કે એક કેલાની અંદર એક જીવ, એક કેલાની અંદર એક જીવ અને એક મગના દાણાની અંદર એક જીવ, બરાબર? એક કેલામાં એક જીવ, એક મગના દાણામાં એક જીવ, તો પછી પર્વતિથિમાં પર્યુષણમાં આપણને કેલા ખાવાની મનાઈ કેમ ને મગ ખાવાની છૂટ કેમ? કેલા તો આપણે બે ખાઈએ તો પણ કામ થઈ જાય, પેટ ભરાઈ જાય. અને મગના દાણા આપણે કેટલા શાક બનાવવા માટે કેટલા મગના દાણા વાપરીએ? વધારે જીવોની હિંસા છે ને. હે, જીવ હોય, જીવ ચવી જાય, એ જીવ તો હોય આખર, તો પહેલા જીવ હોય એના પછી મગને આપણે પ્લસ કર્યા હોય એટલે એ જીવ ચવી જાય, જીવ ના રહે પછી અંદર. પણ હે, હા, કેલો એ લીલોત્રીની કેટેગરીમાં આવે અને આ કઠોળની કેટેગરીમાં આવે. હંમેશા લીલોત્રી એ તમારો, તમારા રસને પોષણ આપનારી છે, તમારા ટેસ્ટને પોષણ આપનારી છે અને કઠોળ એ રસને સુકવનાર છે. એટલે લીલોતરી વાપરવાથી છે ને તમને રાગ ભાવ વધે, કેટલો ટેસ્ટી હતો, કેવો સારો હતો. એટલે લીલોતરી હંમેશા રસને પોષક છે અને કઠોળ રસને પોષક નથી, એ પેટ ભરવા માટે સહાયક છે. એટલા માટે કઠોળ નું પ્રેફરન્સ પહેલા કરવામાં આવ્યું છે. એ તો પછી આપણા કમ્ફર્ટ માટે આપણે એની અંદર ફ્લેક્સિબિલિટી કરીએ તો એ બધી આપણા કમ્ફર્ટ માટે આપણે નવા નવા કાયદા બનાવ્યા હોય તો એ ભગવાન ને માન્ય નથી. કારણ કે ભગવાન કહે છે લીલોતરી ની અંદર તો બધા ફ્રૂટ પણ લીલોતરી ની અંદર જ આવી જાય. અને કેળો ફ્રૂટ નો પ્રકાર છે એટલે કેળો પણ એની અંદર આવી જાય. અને ઘણા લોકો એમ કે લીલોતરી એટલે ગ્રીન લીફી વેજીટેબલ, ટમાટા તો લાલ છે, ટમાટા તો લાલ છે તો પછી ગ્રીન કેવી રીતે આવે? ટમાટાના કલર સાથે લેવા દેવા નથી. ટમાટાની ઉત્પત્તિ એ લીલોતરી તરીકેની છે, ભલે કલર લાલ હોય કે ગમે હોય. એવા તો ફ્રૂટ્સના પણ અલગ અલગ કલર હોય તો પછી લીલોતરીની અંદર કેમ આવે? પણ વાસ્તવમાં એની ઉત્પત્તિ લીલોતરી તરીકેની છે અને લીલોતરી રસને ઉત્પન્ન કરાવનારી છે. અને આ પર્વના દિવસોમાં છે ને આપણને આહાર સંજ્ઞા ઘટાડવાની છે, આહારનો રસ ઘટાડવાનો છે. તો આ કઠોળ વાપરવાથી છે ને એની અંદર એટેચમેન્ટ ભાવ નહીં આવે. કઠોળ છે ને લોકોને બહુ ઓછા લોકોને ભાવે, પણ બહુ ઓછા લોકોને. અને એ ખાવાથી એમાં રાગ ભાવ ના આવે કે રોજ હું કઠોળ જ ખાઉં એવું એને મન ન થાય. એટલે ખાવા માટે, પેટને ટકાવવા માટે આપણે ખાઈએ તો એટલી આપણી રસની જે સંજ્ઞા છે એ સંજ્ઞા આપણી ખાવાની સંજ્ઞા ઓછી થાય. તમે રહી શકતા હો તો તમે પણ અઠાઈ કરો, એવી ભગવાને ત્યાં ના નથી પાડી, અઠાઈ ના કરવાની ના નથી પાડી. તમે રહી શકતા હો તો અઠાઈ કરી શકો છો. કઠોળ અને ધાન વગેરે જે છે ને, ધાન અને કઠોળ એટલે રોટલી અને કઠોળ સાથે. હા, ફ્રૂટ તો લીલોતરી ની કેટેગરીમાં આવી. એટલે એ પછી છે ને પર્સનલ વિષય, કોઈ કે નહીં અમે તો વાપરીએ છીએ, પછી તમે વાપરો. ભગવાને ના પાડી છે એમાંથી તમને હવે જેટલી છૂટછાટો લઈએ. આમ આપણો ધર્મ આમે સગવડિયો જ કહેવાય. ધર્મમાં ભગવાને ઘણા સ્ટ્રિક્ટ નિયમો આપ્યા. આપણા નિયમો કેવા હોય ખબર છે? હે, આપણે ત્રણ પ્રકારની છૂટછાટ લઈએ, ત્રણ પ્રકારની. કોઈ અમે નિયમની વાત કરીએ ને, મેં એક ઠેકાણે નિયમની વાત કરી હતી. કોઈ પણ નિયમ તમે ગ્રહણ કરો, એ ભાઈ છે. હા, નિયમ તો મને પણ લેવાની ઘણી ઈચ્છા છે, પણ મને એમાં ત્રણ છૂટછાટ જોઈએ છે, બે ત્રણ છૂટછાટ જોઈએ છે. મેં કહ્યું ઠીક છે, છૂટછાટ સાથેનો પણ નિયમ તો તમે લો. તો એણે કહ્યું, મેં પૂછ્યું એને શું છૂટછાટ જોઈએ છે, એ કે સાજે માંદે છૂટ, પછી ગામ પરગામ છૂટ, પછી દવા દારૂ છૂટ, સાજે છૂટ અને માંદે છૂટ, ગામમાં પણ છૂટ અને પરગામમાં પણ છૂટ, અને પછી દવા એટલે બીમારી વખતે પણ છૂટ અને દારૂ એટલે મજા કરતી વખતે પણ છૂટ. તો પછી નિયમ શેનું રહી ગયું? એટલે આપણી આપણી સગવડિયા પણ એમાંથી દેખાઈ જ આવે છે કે કેટલા. આપણે પછી કોઈ આપણને કહે કે તમે ફ્લેક્સિબલ બનો થોડા, તો પછી આપણે પૂરા ફ્લેક્સિબલ બની જઈએ. એટલે ભગવાને સ્ટ્રિક્ટ કાયદા બતાવ્યા છે. એમાંથી ભગવાને એમ નથી કહ્યું કે આનું કરો જ, જેનાથી શક્તિ છે એને કરવાનું જ છે, પણ જેની જેવી શક્તિ યથાશક્તિ જેટલું પાલન થઈ શકે એટલું કરવાનું ભગવાને કહ્યું છે. પર્વતિથિના દિવસોમાં ખાસ, કારણ કે પર્વતિથિના દિવસોમાં છે ને પર્વતિથિ તિથિઓ આપણે કેમ પાડીએ? તો જીવનો જે પણ અનુબંધ થાય જીવનો જે પણ નેક્સ્ટ જન્મનો જે અનુબંધ થાય, અત્યારે આપણે મનુષ્ય છીએ, આવતા ભાવમાં આપણે ક્યાં જશું, તો એ અનુબંધ જે છે ને આયુષ્ય, એ આયુષ્ય મોસ્ટલી 99.99% પર્વતિથિના દિવસોમાં જ બંધાય. હા, પર્વતિથિના દિવસોની અંદર જ તમારું નેક્સ્ટ હોમ આયુષ્ય બંધાય છે. ના, આઠમ, આઠમ, ચૌદસ, પાંચમ તો પાળે, કારણ કે એ જ્ઞાનની આરાધના નિમિત્તે પાંચમ, આઠમ, ચૌદસ અને પર્યુષણ આદિ જે પર્વતિથિઓ છે એમાં પછી બે આંબીલની હોળીઓ છે કે શાશ્વતી અઠાઈઓ, એટલે અઠાઈઓ જે પણ છે, છ અઠાઈઓ આખા વર્ષમાં આવે, પર્યુષણ તો એક જ અઠાઈ છે. એવી રીતે બે આંબીલની હોળીઓ બે અઠાઈ થઈ, ત્રણ અઠાઈ અને હજી બીજી ત્રણ અઠાઈઓ છે આઠ આઠ દિવસમાં. હે, ઈ છે ચોમાસાનો શરૂઆતમાં જે આવે, અષાઢ ચોમાસું જયારે શરૂઆત થાય અષાઢી પૂનમ થી આઠ દિવસ પહેલા, પછી ચોમાસું જયારે પૂરું થાય કાર્તિકી પૂનમ, કાર્તિકી પૂનમના આઠ દિવસ પહેલા, અને એક ફાગણ ચોમાસી જે આવે, ફાગણ મહિનામાં ફાગણ સુદ પૂનમ આવે એ પૂનમના આઠ દિવસ પહેલા, એટલે કુલ વર્ષમાં છ અઠાઈઓ આવે આઠ આઠ દિવસના સમૂહ. હા, ભગવાને પર્યુષણ નો દિવસ કયો? પણ ભગવાનના પર્યુષણ નો મતલબ છે સંવત્સરી પર્વ. ભગવાન નું પર્યુષણ એક જ દિવસ સંવત્સરી, પણ એ સંવત્સરી ને કરવા માટે જે આગળની પ્રિપરેશન છે એ મહાપુરુષોએ એની પ્રિપરેશન બતાવી. કારણ કે ડાયરેક્ટલી પર્યુષણ કરવું, એટલે ભગવાન તો પહેલા છે ને ચોમાસું જયારે રહેતા હતા ને, ભગવાન શું અને એના પછીના મહાપુરુષો શું, એ ચોમાસું શરૂઆત થાય ને ત્યારથી એક સ્થળની અંદર રહેવાનું શરૂ કરે અને એક એક દિવસ વધારતા જાય. કોઈ વ્યક્તિ એમને પૂછે ને હવે કેટલા દિવસ રોકાશો, હજી એક દિવસ, હજી એક દિવસ, હજી એક દિવસ, એમ કરીને સંવત્સરીના દિવસ સુધી રોકાઈ જાય. અને સંવત્સરીના દિવસ સુધી રોકાય એટલે ફાઇનલ થઈ જાય કે હવે એ કાર્તિકી પૂનમ સુધી એ રહેવાના છે, એટલે એમનું ચોમાસું નક્કી થઈ જાય. અત્યારે છે ચોમાસા પહેલાથી નક્કી થઈ જાય છે કે અહીંયા હવે આ વર્ષે ચોમાસું ચાર મહિના આ મારા સાહેબ આવવાના છે. એ મૂળ નિયમ નથી, મૂળ નિયમ સાધુ કોઈને કયા વગર જાય, અચાનક કોઈ સ્થળે જાય એમને ચાર મહિના ત્યાં રોકાવાની ઈચ્છા થાય પણ એ ઈચ્છાને વ્યક્ત ન કરે, એક એક દિવસ વધારતા જાય. એટલે ભગવાને આ ઋતુ ને અનુસારે આ પર્યુષણ પર્વ એટલે એમને સંવત્સરી પર્વની આરાધના કહી હતી. અને એના પછી પૂર્વના જે પણ મહાપુરુષો હતા એ મહાપુરુષોએ આગળ સાત દિવસની તૈયારી કરીને એ અઠાઈને ગોઠવી છે. પણ જે બે આંબીલની હોળીઓ છે એ શાશ્વતી અઠાઈઓ છે, એક આસો માસની હોળી અને એક ચૈત્ર માસની હોળી, એ શાશ્વતી અઠાઈ કહેવાય. એટલે એ એ અઠાઈ અનાદિકાળથી છે ને થશે હશે, એટલે એ અઠાઈઓ દરમિયાન દેવો પણ નંદીશ્વર દ્વીપ વગેરેમાં જઈને ધર્મની આરાધના કરે છે. એટલે આ બે શાશ્વતી અઠાઈઓનો પણ વધારે વિશિષ્ટ મહત્વ છે. પર્યુષણ તો પછીથી આપણો મહત્વ વધતો ગયો, પણ વાસ્તવમાં શાશ્વતી ઓલી છે, પર્યુષણ શાશ્વતો નથી. એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી રહેશે, એના પછી કોઈ પર્યુષણને યાદ નહીં રાખે, પણ બે શાશ્વતી અઠાઈઓ હંમેશા જ રહેશે. મહાવીદેવમાં પણ અત્યારે કઈ આરાધના થતી હોય તો બે શાશ્વતી અઠાઈઓની આરાધના ત્યાં પણ થાય છે. હા મેમ, એ તો ચાલવાનું છે. ભગવાન ના કયા માર્ગે ગયા વગર તો કઈ છૂટકો જ નથી. લડતી ઝઘડતી આ દુનિયાને મહાવીરના ચિંધ્યા રાહે આવવું જ પડશે. જો આખા વર્લ્ડમાં પીસ લાવવું હોય તો ભગવાનની વાતો સાંભળવી પડશે. એટલે ભગવાનની માર્ગ, ભગવાનના માર્ગ સિવાય કોઈ છૂટકો જ નથી. પણ ભગવાને એક વાત કહી કે તમે યથાશક્તિ કરો. એ યથાશક્તિ શબ્દને આપણે એકદમ ખેંચી તાણીને આપણે અનુકૂળ બનાવી દીધું છે. તો લોકો છે ને આમાં મુંબઈમાં છે ને નવરાત્રી હોય તો 9 દિવસ આખી આખી રાતો દાંડિયા રમવા જાય ત્યારે એમને તાકાત આવી જાય, અને પરિસરમાં એક આંબિલ કે ઉપવાસ કરવો હોય કે એકાદ નો કરવો હોય ત્યારે તાકાત ન હોય, એ ખોટી વાત છે. યથાશક્તિ એટલે શું? તમારી શક્તિ છે અને તમે નથી કરતા તો તમે દોષી છો. સામાન્ય આચાર્યો નહીં પણ ગીતાર્થ જે આચાર્ય હોય એમણે શાસ્ત્રો નું અધ્યયન કરેલું હોય તો સંવત્સરી નો એક દિવસ જે છે ને એ શુદ્ધિ નો દિવસ છે. ભગવાનના સમયમાં જે જીવો હતા એ શુદ્ધિના આગ્રહી હતા, એટલે એમનાથી જે પાપ થઈ જાય ને તરત જ એને ખમાવી લે, એટલે એટલી સરળતા એમની અંદર હતી કે પાપો તરત જ એમને કન્ફેસ કરતા આવડતું હતું. પણ અત્યારે જીવો એટલા વક્ર અને જળ થઈ ગયા છે કે પાપ આપણે કર્યું હોય ને પાપ જેવું લાગે પણ નહીં અને પાપને આપણે છુપાવતા રહીએ. હવે એ આખા વર્ષભરના પાપોને દૂર કરવા માટે એક જ દિવસ આપણા માટે ઇનફ નથી, એ જીવો માટે એમની કેટેગરી પ્રમાણે એક દિવસ પણ ઇનફ હતો પણ આપણા માટે એક દિવસ ઇનફ નથી. એટલે મેં કહ્યું હતું એકવાર કે કોઈ પણ બુક તમને પ્રિન્ટ કરાવવી હોય ને તો એમને એમ ડાયરેક્ટ બુક પ્રેસમાં ન ચાલી જાય, પહેલાં તમે બુક લખો એ પ્રેસમાં જાય ત્યાં પ્રિન્ટ થઈને તમારી પાસે આવે એક કોપી આવે પછી તમે પ્રૂફ રીડિંગ કરો, જે પણ મિસ્ટેક્સ હોય એ નીકળે પાછી પ્રેસમાં જાય પછી તમારી પાસે વેરિફિકેશન માટે આવે, પહેલા કરતા ઓછી ભૂલો હોય પછી તમે એ ભૂલો સુધારીને મોકલો પાછી આવે. એટલે જ્યાં સુધી એ બુકની અંદર મિસ્ટેક્સ નીકળતી નથી ત્યાં સુધી એને ફાઇનલ પ્રિન્ટિંગ માટે ન મોકલાય. એવી રીતે સંવત્સરીનો એક દિવસનો પર્યુષણ એ તો બુકની ફાઇનલ પ્રિન્ટિંગ છે, એ કરતા પહેલા આપણે થોડી થોડી શુદ્ધિ 7 દિવસથી શુદ્ધિ કરતા 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 એ પૂર્ણ શુદ્ધિ તરફ સંવત્સરીના દિવસે આપણે પહોંચી શકીએ. એટલા માટે પૂર્વના ગીતા આચાર્યો જે પણ છે એમણે આ પ્રકારની સિસ્ટમ એમણે લાવી. પણ એવું નથી કે ભગવાને નથી કહ્યું એટલે આ બધું ખોટું છે. એટલે પૂર્વના જે મહાપુરુષો હતા ને એ ભગવાન કરતા એમને થોડું ઓછું જ્ઞાન, પણ જ્ઞાન અને અધ્યયન આપણા કરતા કઈ ઘણું વધારે છે, એટલે એમણે કઈ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને એ સિસ્ટમ ચાલુ કરી હશે એટલે આપણે એને ફોલો કરીએ છીએ. સંવત્સરીનો દિવસ છે ને ભગવાને ચોમાસો બેસી જાય એટલે 50મા દિવસે સંવત્સરી આવવી જોઈએ. ચોમાસો આષાઢ સુદ પૂનમ ના બેસે એના 50મા દિવસે સંવત્સરી આવી જવી જોઈએ. એટલે 50મા દિવસે તમારા પાપો બધા કન્ફેસ થઈ જવા જોઈએ. 50મા દિવસ થી પછી 51મો દિવસ ના ચાલે, 50ના 49 તમે કરો તો ચાલે પણ 50ના 51 ના થવા જોઈએ. એટલે એક વર્ષ થી વધારે તમારા પાપો કન્ફેશન વગરના ન રહી જવા જોઈએ. તો પહેલા છે ને આષાઢ સુદ પૂનમના આ બેસે ચોમાસું બેસે એનો 50મો દિવસ એટલે ભાદરવા સુદ પાંચમ આવે. ભાદરવા સુદ પાંચમ એ મૂળ સંવત્સરી પર્વ છે. ભાદરવા સુદ પાંચમ આજે પણ ઘણા પંથો અમારું અંચલગત છે સ્થાનકવાસી સંપ્રદાય છે એ બધા ભાદરવા સુદ પાંચમના સંવત્સરી કરે. પણ વચ્ચે એક વખત એવી ઘટના બની કે એક આચાર્ય ભગવંત હતા તો એ જ્યાં ચોમાસુ રહ્યા હતા ત્યાંનો રાજા જે હતો એ રાજાનો છોકરો મૃત્યુ પામ્યો હતો, એટલે એનું કાંઈ 12મું 13મું જેવું કાંઈ ભાદરવા સુદ પાંચમના દિવસે હતું. હવે એ ગીતાર સાથે એ પણ એકદમ લંડ આચાર્ય હતા, એટલે એમણે વિચાર કર્યો કે જો આખો જો રાજા જ આ નહીં કરે સંવત્સરીનો પર્વ અને રાજા પોતાના બીજા કામમાં લાગેલો છે તો આખી પ્રજા પણ કોઈ નહીં કરે, અને રાજા પાસેથી આપણને હજી ઘણા શાસનના કાર્યો કરાવવાના છે. એટલે એમણે શું કહ્યું કે 50ના બદલીમાં 49 ચાલે, 51 ન ચાલે એટલે 6ની બદલીમાં હું 49મા દિવસે સંવત્સરી ની આરાધના કરાવી દઉં છું તને. એટલે ભાદરવ સુદ ચોથ ની સંવત્સરી એમણે કરી. પાંચમ ની છઠ ન થાય, ચોથ થઈ શકે. પણ પાછો જૂનો નિયમ શું છે કે એક વર્ષ ની રાત્રિ પણ તમારી ઓળંગવી જોઈએ નહીં. એટલે 360 દિવસ જે છે એ 361મો દિવસ તમારો ન થવો જોઈએ. તો હવે આ ચોથ કરી એટલે બીજા વર્ષે પ્રોબ્લેમ આવ્યો. બીજા વર્ષે જો પાંચમ કરે તો એક દિવસ વધી જાય. એટલા માટે અમુક આચાર્યોએ ચોથ ચાલુ કરી, ચોથ જ કન્ટિન્યુ કરી. અને અમુક જે ગીતાર્થ આચાર્યો પણ હતા એમણે કહ્યું કે આ તો એક્સેપ્શનલ સ્ટેજ છે, એક્સેપ્શનલ કન્ડિશન છે, એટલે એક દિવસ આની અંદર ઉમેરો કરવાથી એમાં કઈ વાંધો આવતો નથી. એટલે એમણે પાંચમ ને જ કન્ટિન્યુ રાખ. એટલે બંને મત આમ સમાન જ છે. પણ ચોથ પાંચમ ની લડાઈ ની અંદર આપણે ઘણો સમય અને જ્ઞાન ને બધું વેસ્ટ કરતા રહીએ. વાસ્તવમાં સંવત્સરી ની આરાધના જ કરવાની છે. છઠ્ઠે આરે કા જો એન્ડ જો હૈ વો ભાદરવા સુદ પાંચમ કે દિન હૈ ના, સાધુ સાધ્વી શ્રાવક ઓર શ્રાવિકા એ લાસ્ટ રહેતે હૈ. છઠ્ઠા આરા જબ કમ્પ્લીટ હોતા હૈ, મતલબ અબ યે પાંચવા આરા ચલ રહા હૈ, પાંચવે આરે કે બાદ જો છઠ્ઠા આરા હોતા હૈ વો છઠ્ઠે આરે મેં તો ધર્મ નહીં હૈ. મતલબ પાંચવા આરા જબ પૂર્ણ હોગા તો પાંચવે આરે કે અંત મેં એક સાધુ એક સાધ્વી એક શ્રાવક ઓર એક શ્રાવિકા રહેંગે. ઓર વો જબ પાંચવા આરા ભી જિસ દિન પૂરા હોને વાલા હોગા તો વો ભાદરવા સુદ ચોથ યા પાંચમ કા જો દિન હૈ વો ભગવાન જાણે, ચોથ યા પાંચમ વો અભી ભગવાન હી કહે સકતે, તો ઉસ દિન વો ચારો કાળ ધર્મ પામેંગે. મતલબ ભગવાન કા જો ધર્મ હૈ વો સાધુ સાધ્વી શ્રાવક ઓર શ્રાવિકા કી વજહ સે ટિકા હુઆ હૈ, ચતુર્વિધ સંઘ કી વજહ સે ટિકા હુઆ હૈ. इसमें से एक भी अंग न हो तो भगवान का शासन चल नहीं सकता, अपूर्ण होता है. अभी साधु साध्वी श्रावक श्राविका सब है, जिस दिन ये सब नहीं रहेंगे उस दिन भगवान का ये शासन खत्म हो जाएगा. उसके बाद धर्म बिना का काल चालू होगा और छठा आ रहा रहेगा. फिर धीरे धीरे जब उत्तर पीढ़ी का अवसर पीढ़ी, अवसर पीढ़ी तो चालू है, फिर उत्तर पीढ़ी आएगा तब फिर से ધર્મ કી શરૂઆત. હા, મતલબ કાળચક્ર હે, કાળચક્ર ગોલ આકાર, ઇસ દિન સે ઇસ દિન એક કાળચક્ર પૂરા હોતા હે. તો બરાબર યે જો અપની સાયકલ હે 360 ડેઝ કી, વૈસે હી વો ઉત્તર પીણી અવસર પીણી કી સાયકલ ભી ઉસી દિન ચાલુ અંત હોતી હૈ. તો આપણે પ્રત્યેક વનસ્પતિ કાય, સાધારણ વનસ્પતિ કાયને જોયું. એ વનસ્પતિ કાયની અંદર પણ જીવો છે. એટલે ભગવાને તો આ ભગવાન જયારે જીવન હતા ત્યારે બધી વાત કરી છે. એટલે આજથી 2500 વર્ષ પહેલા, 2500 વર્ષ પહેલા પણ ભગવાને વનસ્પતિ કાયમાં જીવ બતાવ્યો. પણ સાયન્સ એને એક્સેપ્ટ કરવા માટે રેડી નહોતું. સાયન્સ ડીડ નોટ એક્સેપ્ટ. એના પછી જે એના ઉપર રિસર્ચ થતા ગયા અને પછી જે સાયન્ટિસ્ટોએ બહાર લાવ્યું, હા હા, સીવી રમન ને ન્યૂટન, હા, બોઝ, જેકી બોઝ, હા, જગદીશચંદ્ર બોઝે જે એપેરિટસ એણે તૈયાર કર્યું, એ એપેરિટસથી પ્લાન્ટની અંદર જીવ છે એની સિદ્ધિ થઈ શકી. એટલે પ્લાન્ટ સંવેદન અનુભવે છે એનું ગ્રાફ રીડિંગ જે એપેરિટસ હતું એ એણે તૈયાર કર્યું. એના કારણે પ્લાન્ટની અંદર જીવની સિદ્ધિ થઈ. એટલે સાયન્સે જ્યારે કર્યું ત્યારથી કાંઈ જીવની શરૂઆત થતી નથી. જીવ તો હતો, એટલે ભગવાને જોયો હતો ત્યારે પણ જીવ તો હતો. એટલે હજી સુધી પાણીમાં, વાયુમાં, અગ્નિમાં અને એની અંદર આ પૃથ્વીની અંદર, આની અંદર પણ જીવો છે એ ભગવાને જોયા છે. પણ એ જીવનું પ્રૂફ કરવા માટેના એપેરેટસ હજી રેડી નથી.
અજીના ભગવાનના અંદરમાં લખાયેલું છે કે પાણી એ જીવનું બનેલું છે, એ દ્રવ્યનું બનેલું છે. આજીના ભગવાન ક્યારે કહે કે પાણી એ દ્રવ્યનું બનેલું છે?
એની પાસે કોઈ પ્રૂફ આવે એટલે એનો જે જૂનો સ્ટેટમેન્ટ હોય ને એ બદલી થઈને નવો સ્ટેટમેન્ટ આવી જાય, પાછો એનાથી કઈ વિશેષ પ્રૂફ આવે એટલે આ પાછો સ્ટેટમેન્ટ ઘૂસાઈ જાય ને આ સ્ટેટમેન્ટ આવી જાય. જ્યારે ભગવાનનો સ્ટેટમેન્ટ છે ત્રણેય કાળની અંદર એ સ્ટેટમેન્ટ ચેન્જ ન થાય. ભગવાને આમાં જીવ જોયો તો આદિનાથ ભગવાને જોયો, મહાવીર સ્વામીએ જોયો, જેટલા પણ તીર્થંકરો થઈ ગયા છે બધાએ એની અંદર જોયો છે. અનંત ચોવીસીઓ પછી આમ કહેવાય કે જે મૂર્ખા લોકો હોય ને, મૂર્ખા લોકો, એ મૂર્ખા લોકો 100 જણા ભેગા થાય અને એક વિષય ઉપર ચર્ચા કરે, મીટિંગ કરે, તો એમાંથી કેટલા વ્યૂઝ આવે? 100 નહીં 101 આવે. પાછો જે પ્રમુખ સ્થાન ઉપર હોય એ પાછા 2 અલગ અલગ પોતાના વ્યૂ બતાવે, આમ પણ થાય ને આમ પણ થાય. પણ જેટલા પણ ડાયા લોકો હોય એ વિષય ઉપર વાત કરે, કોઈ એક વિષય ઉપર, તો જેટલા પણ લોકોની ચર્ચા થતી હોય બધાનો એક જ વ્યૂ આવે. આવી રીતે અનંત તીર્થંકરો થઈ ગયા, 24 તીર્થંકરો તો અત્યારના, 20 તીર્થંકરો અત્યારે મહાવીદેહમાં વિચરી રહ્યા છે, ભવિષ્યમાં થશે, પૂર્વમાં જે પણ થઈ ગયા, અનંત તીર્થંકરો થઈ ગયા, બધાની વાત એક સરખી જ આવશે. ત્રિકાલ બાધિત જ્ઞાન છે, ત્રણેય કાળની અંદર આ સ્ટેટમેન્ટની અંદર કોઈ પણ ફેરફાર નહીં થાય. એટલે ગમે એટલા તમે ઇન્ડિયામાં અમે રહીએ તો કરપ્શન હોય, કઈક પૈસા આપીએ તો એનું સ્ટેટમેન્ટ ચેન્જ થઈ જાય, પણ ભગવાન પાસે આવું કઈ ચાલવાનું નથી. ભગવાનને ગમે એટલા રૂપિયા આપી દો તો પણ ભગવાન પોતાનું સ્ટેટમેન્ટ જે સત્ય છે એ સત્ય છે. કેવલી કથિત, એટલે આપણો ધર્મ પણ શું કહેવાય છે? કેવલી કથિત. આ મારા તમારા જેવા ધર્મની વાત નથી. આપણા જેવો લોકો શું છે, આપણા કમ્ફર્ટ માટે આજે આ બદલી કરીએ, આજે આ ચાલશે ને આ નહીં ચાલે, આજે આપણે પોતાના કમ્ફર્ટના હિસાબે. પણ ભગવાન જેટલું સત્ય દેખાય છે એટલું જ આપણને બતાવવાના છે. વાયુ કાયના અલગ જીવો છે, વાયુ કાયની અંદર રહેલા અલગ જીવો છે. આમ છે ને પાણીની અંદર છે ને, પાણીની અંદર જે જીવ જંતુઓ આમ ફરતા હોય ને, માછલી એ પાણીનો જીવ નથી. પાણીની અંદર તો અનેક પ્રકારના જીવો રહેલા છે પણ એ પાણીના જીવ નથી. પાણીના સ્પેશિયલની અંદર રહેલા જે છે, પાણીના સ્પેશિયલ અલગ જીવો છે. એવી રીતે કોઈ જીવ જંતુઓને તમે અગ્નિની અંદર કોઈ નાખી દે તો એ કઈ અગ્નિનો જીવ ના કહેવાય, અગ્નિનો સ્પેશિયલ અલગ જીવ છે. એટલે આ જે બેક્ટેરિયા ફરી રહ્યા છે એ કઈ વાયુકાયનો જીવો નથી, એ તો અલગ કેટેગરીના જીવો છે. એક આરોપ તો અલગ અલગ ઓછો થતો જાય પછી વધતો જાય, અલગ અલગ પ્રકારનો.
તમે ગાયમાં તમે ડાયવર્ને એવું
તોડું એવું કીધું, જીવમાં પૃથ્વી કાય કાચા સ્વરૂપે જીવંત છે, એને કાઢીને ભઠ્ઠીમાં નાખવામાં આવે તો એનો જે અંદર જીવ રહેલો હોય એ ચવી જાય, એટલે એ પછી આ જીવની અંદર. એટલે રો ડાયમંડ જે છે, રો ડાયમંડ, તાજો ખાણમાંથી કાઢેલો ડાયમંડ, એ સજીવ છે. પછી એને પોલિશિંગ ગરમ કરીને જે પણ એના ઉપર પ્રોસેસિંગ કરવામાં આવે પછી એ અજીવ થઈ જાય. એવી રીતે સોનું પણ, રો સોનું જે હોય એ જીવંત છે. કાચું નમક હોય, મીઠો હોય, એ જીવંત છે. એટલે આપણે તપસ્યા હોય તો સચિત વસ્તુનો ત્યાગ હોય, એટલે કાચો મીઠો આપણે વાપરતા નથી, પછી પાકો મીઠો આવે, એને ગરમ કરીએ તો એનો જીવો જે છે એ ટવી જાય, પછી એ અજીવ. એટલે એ છે ને, સાયન્સ નો જે ક્લાસિફિકેશન છે ને એ અલગ ટાઈપમાં છે અને આ અલગ ટાઈપમાં આવશે. હા અલગ ટાઈપ હા સારો પ્રશ્ન છે તમને શું લાગે છે હું કહું ને પાપ બની જાય એવું થોડું બને એવું તો થતું હોય તો હું એક એક આજ્ઞા કરું તો બધા છોડવાનું ચાલુ કરી દેશે એ છે ને રો સોનાની અંદર જીવ હોય એના ઉપર પ્રોસેસિંગ કરીને એ અજીવ બનાવાય એટલે એ તમે પહેરો તમારા શરીરને શણગારવા માટે પહેરો છો એ તમારી મેન્ટાલિટી બધાની મેન્ટાલિટી જે પ્રમાણે કોઈને શોખ હોય કોઈને ન હોય એ બધી જુદી વસ્તુ છે શરીરના શણગાર માટે પહેરો છો પણ એના તરફનો જે એટેચમેન્ટ છે જે મમત્વ ભાવ છે એ ખરાબ છે પહેરવાની ના નથી પણ એની અંદર એટેચમેન્ટ તમારો ન રહી હોવું જોઈએ એટેચમેન્ટ હે ડિટેલમાં સમજાવ એવું નથી કોઈ પણ વસ્તુ હોય એ ખાલી સોના દાગીનાની વાત નથી સોના દાગીનાની વાત નથી દરેકે દરેક વસ્તુની આ વાત છે કે આપણને છે ને જેટલી જરૂરી છે એ આપણને યુઝ કરવી જ પડે પણ એમાં મમત્વ ભાવ એની અંદર રાગ અને એની અંદર એટેચમેન્ટ ન રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું હવે આ ગ્લાસીસ છે ગ્લાસીસ જેને નંબર છે એને ગ્લાસ તો પહેરવા જ પડવાના પણ એની ફ્રેમની અંદર જો એટેચમેન્ટ રહી જાય તો એ રાગ બુદ્ધિ છે ગ્લાસીસ તો પહેરવાના છે એ કમ્પલ્શન છે પણ મને સ્ટાઇલિશ ફ્રેમ જોઈએ કે મને આવી જ જોઈએ આ 17 નખરા કરીએ ને એ ખોટું છે એટલે લેડીઝોને શું છે કે ભાઈઓ જેવું લાવી આપે એવું પહેરી લેવાનું તમારી ચોઈસ નહીં કરતા લાવી નથી એટલે ભાઈઓ પાસે એટેચમેન્ટ ઓછો છે રાગ બુદ્ધિ ઓછી છે બહેનો પાસે થોડી વધારે છે હા મને પણ લાગુ છે નહીં પણ મેં મારી જાતને એટલી કંટ્રોલની અંદર લીધી છે કે હું એની અંદર ન ફસાઈ શકું એટલી હું ગેરંટી તમને આપું છું કે 2 વર્ષ પછી પણ તમે પૂછશો તો મારો એ જ જવાબ હશે તો પછી અહીંયા આવવામાં આવે ધોકો છે અહીંયા આવીશ એટલે મારી ઉપર બોમ્બાર્ડિંગ શરૂ થશે મોતીની અંદર છે મોતીનું જે પ્રોસેસિંગ છે એટલે જે પર્લની અંદર ઓયસ્ટરની અંદર જે એનું પ્રોસેસિંગ થાય એટલે એક કાંકરાનો દાણો એની અંદર પડે ઓયસ્ટરની અંદર કાં તો પછી અમુક નક્ષત્રના વરસાદના પાણીનો એક બૂંદ એની અંદર પડી જાય તો પછી એની અંદર જે ઓયસ્ટરની અંદર ઓલરેડી જે જીવ રહેલો છે એ જીવને એનું ચુંબન થાય જીવનું શરીર છે શરીર સાથે કાંઈક ચોંટી જાય આપણને કોઈ વસ્તુ આપણને અહીંયા ચોંટી જાય તો આપણે તરત જ એને કાઢવાનો પ્રયત્ન કરીએ તો હવે એ જીવ છે એને એટલી બધી ચુંબન થાય એટલી અનઈઝીનેસ ફીલ થાય કે હવે એ પેક થઈ ગયો છે એટલે બહાર પણ નીકળી શકતો નથી એટલે એમાંથી બચવાનું એ પ્રયત્ન કરે તો એ છે ને પોતાના શરીરમાંથી એની લાળ વગેરે જે પણ કેમિકલ જેવું કોઈ સસ્પેન્સ હોય એના શરીરનું એ એ વસ્તુ તરફ ફેંકે, એના કારણે એ એ વસ્તુ ઉપર લેયર બની જાય, તો એ મોતીનું ફોર્મ થાય. એટલે આમ એ કોઈ જીવને પરેશાન કરીને મેળવેલું છે, એટલા માટે એ મોતી ત્યાગ કરવા યોગ્ય છે. એવી રીતે હની, મધ, મધ એ આપણે શા માટે નથી વાપરતા? મધ તો મીઠો હોય, પણ એ મધમાખીઓએ ઘણી મહેનતથી ભેગો કરેલો હોય, વર્ષોની એમની મહેનત હોય, એમના પોતાના કન્ઝમ્પશન માટે ભેગો કરેલો હોય, અને આપણે એકદમ નિષ્ઠુરતાથી ત્યાં ધુઓ કરીને એ બધાને બગાડી દઈએ, અને પછી એમનું બધું જ જમા કરેલું મધ આપણે શોષી લઈએ, એ અન્ય જીવને હેરાન કરીને આપણા માટે, આપણા ટેસ્ટ માટે આપણે લાવે, એટલે એ એક પ્રકારનું હિંસાનો જ પ્રકાર. દરેક વસ્તુઓ માટે આમ નિયમો બનાવે, કારણ કે જ્ઞાનીઓએ જે પ્રમાણે એની અંદર પાપ જોયું, તો એ હવે કેટલું પાપ લાગે છે એમના કેલ્ક્યુલેશન પ્રમાણે એ જ્ઞાનીઓ આપણને બતાવી દેતા. એ લોકો જ્ઞાનીઓનું કામ શું છે? આપણને સંકેત કરવાનું, કે કોઈ તમને પકડીને એમ લઈ જ નહીં જાય, એના તમે કાંદા બટેકા ન જ ખાવ કે મધ ન જ ખાવ. પણ જ્ઞાનીઓ આપણને બતાવે છે કે આ કરવામાં આ હાનિ છે, આટલું પાપ છે, હવે તમને સ્થાનમાં સમજવાનું છે કે મધ વિના આપણું જીવન ચાલે છે, તો પછી કેમ હિંસાવાળી વસ્તુ વાપરવાની? સિલ્કની સાડીઓ વિના જીવન ચાલે છે, તો શા માટે સિલ્કની સાડીઓ જ વાપરવાની? એટલે એનો મોહ રાખવાનો જ નહીં. તમને પહેરવા માટે સારી લાગે, પણ એ રાગને વધારનારી છે. કેટલા જીવો ના હિંસાથી એ ઉત્પન્ન થયેલી છે, એટલે એનો ત્યાગ કરવો એ વધુ યોગ્ય છે. એ વિષયાંતર થઈ જશે થોડું, એટલે હજી આપણનો આ વિષય, ઓલો આખો વિષય અલગ છે. કેમ આમાં જાય છે ને કેમ, એ તો પછી દરેક જીવના ક્લાસિફિકેશન ની અંદર કેમ અહીંયા આવે છે, કેમ ત્યાં જાય છે, એ બધું ક્લાસિફિકેશન ઊંડાણમાં થઈ જાય. પણ આપણને બ્રીફ એક્સપ્લેનેશન ખાલી જીવના ટાઈપ થી જોવા છે. ટ્રસ્ટની અંદર જીવોના પ્રકાર છે ગતિના હિસાબે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નરક, નહીં સોરી એક મિનિટ, ભૂલ થઈ, આ બધા એકેન્દ્રિય થયું, આ બધા એકેન્દ્રિયના પ્રકાર થયા. એક ઇન્દ્રિય વાળા સ્થાવર જે પણ જીવો છે એમને ખાલી એક જ ઇન્દ્રિય હોય. ત્રસની અંદર બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય. એટલે જેને બે ઇન્દ્રિયો હોય, સ્પર્શ અને રસના બે ઇન્દ્રિય વાળા આની કેટેગરીમાં આવે. ત્રણ ઇન્દ્રિય સ્પર્શ, રસ અને ગંધ આની અંદર આવે. ચૌરિન્દ્રિય એટલે સ્પર્શ, રસ, ગંધ અને ચક્ષુ. અને પાંચ ઇન્દ્રિય એટલે પાંચેય ઇન્દ્રિય, સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કાન, શ્રોત. આ પાંચે ઇન્દ્રિયો, એમાં બે ઇન્દ્રિયમાં અલગ અલગ એક્ઝામ્પલ્સ કીડા મકોડા વગેરે જે છે, એ ઈયળ વગેરે જે પણ છે એ બે ઇન્દ્રિયની આવે. તે ઇન્દ્રિયની અંદર કીડી વગેરે, એ કીડી ને એ બધું તે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિયોની અંદર આવે. ચૌદ ઇન્દ્રિયની અંદર વીછું,